એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીની એક એવી ખાસ પ્રતિભા વિશે વાત કરવાના છીએ જેમનું નામ ખબર છે, સાંભળતા જ મનમાં એક સાથે ઘણું બધું આવે છે, તીવ્રતા, પ્રતિભા અને ક્યાંક દુર્ભાગ્ય પણ. સિલ્વિયા પ્લેથ.
હા, બિલકુલ, સિલ્વિયા પ્લેથ. અને આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર છે લિન્ડા વેગનર માર્ટિનનું પુસ્તક સિલ્વિયા પ્લેથ, અ બાયોગ્રાફી, જે 1987માં આવ્યું હતું.
અને આ પુસ્તકનું કંઈક ખાસ મહત્વ છે એમને?
ચોક્કસ. એનું કારણ એ છે કે આ પહેલું એવું મોટું શૈક્ષણિક જીવનચરિત્ર હતું જે પ્લેથ એસ્ટેટ એટલે કે એમના પરિવાર, ખાસ કરીને એમના પતિ ટેડ હ્યુઝના સીધા નિયંત્રણ કે પ્રભાવ વગર લખાયું હતું.
ઓહ, એટલે એમાં આપણને થોડો વધુ નિષ્પક્ષ દૃષ્ટિકોણ મળે એમ. જેમનું જીવન શું કહેવાય, એક સતત સંઘર્ષ જેવું હતું.
એક તરફ અદ્ભુત મહત્વાકાંક્ષા, ખૂબ જ તેજસ્વી પ્રતિભા, અને બીજી તરફ માનસિક બીમારી સામેનો ઝઘડો જે અંતે ઘણો વિનાશક સાબિત થયો.
અને ફક્ત 30 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. ખૂબ જ દુઃખદ. પણ એમનું કામ, એમની કવિતાઓ, એમની નવલકથા એ આજે પણ એટલી જીવંત છે, સતત ચર્ચામાં રહે છે.
સાચી વાત છે, એમની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતાં પણ વધુ. એમની કવિતાની પેલી કાચી, એકદમ બેધડક શક્તિ,
હા,
પછી માનસિક સ્વાસ્થ્યના મુદ્દા ઉપર એમણે જે રીતે વાત કરી, એ જમાનામાં તો આ બધી વાત કરવી પણ મુશ્કેલ હતી.
બરાબર. અને એક સ્ત્રી તરીકે પોતાની ઓળખ અને પેલી તીવ્ર કલાત્મક મહત્વાકાંક્ષા વચ્ચેનો જે સંઘર્ષ એમણે અનુભવ્યો.
બિલકુલ. આ બધું એમને ખાલી એક ટ્રેજિક ફિગર નથી બનાવતું, એનાથી ઘણા વધારે હતા. એક ખૂબ જ જટિલ, શિસ્તબદ્ધ અને શક્તિશાળી કલાકાર. વેગનર માર્ટિનનું પુસ્તક આ જટિલતાને સમજવાનો સારો પ્રયાસ કરે છે.
તો ચાલો શરૂ કરીએ એમની જીવનયાત્રા. શરૂઆત ક્યાંથી કરીએ? એમના બાળપણથી, જેણે એમના ઘડતરમાં મોટો ભાગ ભજવ્યો.
હા, ત્યાંથી જ શરૂ કરીએ. જન્મ બોસ્ટનમાં, પછી વિન્થ્રોપ અને વેલેસ્લી જેવા મધ્યમવર્ગીય વિસ્તારોમાં ઉછેર.
એમના માતા પિતા વિશે કંઈ કોને?
એમના પિતા ઓટોપ્લાથ, એ જર્મનીથી આવેલા, બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, એન્ટોમોલોજી એટલે કે કીટ વિજ્ઞાન ભણાવતા. સ્વભાવે થોડા કડક અને ઘરમાં એમનું જ ચાલતું, જેને પિતૃસત્તા કહીએ. અને માતા ઓરેલિયા શોબરપ્લાસ, એમના પિતા ઓસ્ટ્રિયન મૂળના હતા, એટલે ઓરેલિયા ફર્સ્ટ જનરેશન અમેરિકન. રસપ્રદ વાત એ છે કે એ ઓટોપ્લાથની સ્ટુડન્ટ હતા પહેલા.
ઓહ, એમ.
હા, અને ઓરેલિયા ખૂબ મક્કમ હતા, પોતાના બાળકો માટે ખૂબ જ સમર્પિત.
અને પછી એમના જીવનમાં પેલો મોટો વળાંક આવ્યો, આઘાત કહી શકાય, પિતાનું મૃત્યુ.
હા, એ બહુ નાની ઉંમરે થયો. સિલ્વિયા ફક્ત 8 વર્ષના હતા ત્યારે. ડાયાબિટીસની બીમારી હતી એમના પિતાને. આ ઘટના ખાલી દુઃખદ નહોતી, એણે સિલ્વિયાના મન પર એક કાયમી છાપ છોડી દીધી.
કેવી છાપ?
જણે એક ત્યાગની ભાવના, પિતાનું એક આદર્શીકરણ પણ થયું અને સાથે ગુસ્સો પણ. આ બધી લાગણીઓનો ગૂંચવાળો એમના ભવિષ્યના સંબંધો અને દુનિયાને જોવાની એમની દૃષ્ટિ પર બહુ હાવી રહ્યો.
એમણે પેલું વાક્ય પણ કહેલું ને, હું ભગવાન સાથે ફરી ક્યારે વાત નહીં કરું.
હા, બરાબર. એ વાક્ય જ એમની અંદરની તીવ્રતા અને આઘાત બતાવે છે. આ નુકસાને એમના મનમાં એક ઊંડો ખાલીપો સર્જ્યો. અને માતા ઓરેલિયાનો સંઘર્ષ જોઈને,
હા,
સિલ્વિયામાં નાનપણથી જ પેલું પરફેક્શનિઝમ એટલે કે બધું જ સંપૂર્ણ કરવાની વૃત્તિ અને બીજાને ખુશ રાખવાની, ખાસ કરીને માતાને, એ વૃત્તિ બહુ મજબૂત બની ગઈ, જેણે પોતાની સિદ્ધિઓથી જ એ બધું સરખું કરી દેશે.
એક મોટો બોજ હતો એ તો, પણ લેખન પ્રતિભા તો વહેલી દેખાઈ હતી નહીં?
હા, ખૂબ વહેલી. ફક્ત 8 વર્ષની ઉંમરે એમની પહેલી કવિતા છપાઈ. જાણે એમને રસ્તો મળી ગયો, માન્યતા મેળવવાનો, સ્વીકૃતિ પામવાનો. પછી પરિવાર વેલેસ્લી શિફ્ટ થયો અને ત્યાં એમની ભણવાની મહત્વાકાંક્ષા ઓર વધી.
વેલેસ્લી હાઈસ્કૂલમાં તો એ એકદમ સ્ટાર સ્ટુડન્ટ હતા. બધા વિષયમાં સારા માર્ક્સ, સ્કૂલ મેગેઝિનના એડિટર, સતત લખવાનું ચાલુ.
બરાબર. 12થી બધું એકદમ પરફેક્ટ લાગે, પણ અંદર કંઈક અલગ જ ચાલતું હતું. પછી 1950માં સ્મિથ કોલેજમાં એડમિશન મળ્યું, સ્કોલરશિપ પર.
સ્મિથ કોલેજ, એ તો મોટી વાત કહેવાય, પણ ત્યાંનું વાતાવરણ કેવું હતું?
સિદ્ધિ તો હતી જ, પણ દબાણ પણ એટલું જ. સ્પર્ધા બહુ તીવ્ર. પણ અહીં જ એમણે પ્રોફેશનલ રાઇટિંગને બહુ ગંભીરતાથી લીધું. મતલબ કયા મેગેઝિનમાં લખવું, કોને મોકલવું, સંપાદકો કોણ છે, આ બધું જ ધ્યાન રાખતા, જાણે કોઈ બિઝનેસ ચલાવતા હોય.
આજ એમની મહત્વાકાંક્ષા બતાવે છે.
અને પછી આવ્યું 1953નો ઉનાળુ વેકેશન. ન્યૂયોર્કમાં મેડમુઝેલ મેગેઝિનમાં ગેસ્ટ એડિટર તરીકે પસંદગી થઈ.
એ તો સ્વપ્ન જેવું લાગ્યો છે શરૂઆતમાં.
લાગ્યો તો હશે, પણ એ અનુભવ આખરે ભ્રમ નિરસન સાબિત થયો. સાહિત્યિક જગતની વાસ્તવિકતા, પાર્ટીઓ, દેખાવ અને એમની પોતાની અપેક્ષાઓ, એમાં મેળ ન ખાધો. અને એ જ અરસામાં હાર્વર્ડના પ્રતિષ્ઠિત રાઇટિંગ સેમિનારમાં એમનું રિજેક્શન થયું.
ઓહ, એટલે બધું એક સાથે થયું.
હા, અને આ બધી નિરાશાઓ, દબાણ, એ બધું ભેગું થતાં એમનું પહેલું મોટું માનસિક ભંગાણ થયું, ગંભીર ડિપ્રેશન.
હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને પેલી ઇલેક્ટ્રોશોક થેરાપી, ECT, એનો અનુભવ તો ખૂબ જ ભયાવહ હતો એમના માટે.
અત્યંત ભયાવહ અને આઘાતજનક. એની અસર જીવનભર રહી. અને આ હતાશામાં એમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, ઊંઘની ગોળીઓ લઈને.
ખરેખર બહુ અંધકારમય સમય હતો એ.
હા, પણ પછી ઓલિવ હિગિન્સ પ્રાઉટી જેવા લોકોના ટેકાથી અને પોતાની જ અંદરની શક્તિથી એ ધીમે ધીમે બહાર આવ્યા, સ્વસ્થ થયા. આ પણ એમની એક તાકાત હતી. પાછા સ્મિથ કોલેજ ગયા
અને ત્યાંથી 1955માં સર્વોચ્ચ સન્માન સાથે ગ્રેજ્યુએટ થયા, સુમ્મા કમ લાઉડે.
બરાબર. અને એટલું જ નહીં, ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ મેળવીને ઇંગ્લેન્ડ ગયા, કેમ્બ્રિજ યુનિવર્સિટી.
અને કેમ્બ્રિજમાં જ એમની મુલાકાત થઈ ટેડ હ્યુઝ સાથે, ફેબ્રુઆરી 1956.
હા, એ મુલાકાત પણ જાણે કોઈ વિસ્ફોટ જેવી હતી. બે અત્યંત શક્તિશાળી, મહત્વાકાંક્ષી સાહિત્યિક વ્યક્તિત્વ મળ્યા, તીવ્ર આકર્ષણ, અને ફક્ત 4 મહિનામાં લગ્ન કરી લીધા.
4 મહિનામાં જ?
હા. શરૂઆતમાં તો બધું સારું લાગ્યું. એકબીજાના કામને સપોર્ટ કરતા હતા, પ્લાથનો કવિ તરીકે વિકાસ પણ થયો. પણ ધીમે ધીમે, શું કહેવાય, હ્યુઝની કારકિર્દી વધુ મહત્વની બનતી ગઈ અને પ્લાથ એમના પર વધુ નિર્ભર થવા લાગ્યા.
પછી તેઓ પાછા અમેરિકા ગયા હતા ને સ્મિથમાં ભણાવવા માટે.
હા, 1957માં. પણ એમને કામ ગમ્યું નહીં, બહુ કંટાળાજનક લાગ્યું, શૈક્ષણિક વાતાવરણ જાણે બંધન કરતા લાગ્યું.
એટલે 1959માં ફરી ઇંગ્લેન્ડ, લંડન.
હા, લંડનના સાહિત્યિક વાતાવરણમાં એમનો વિકાસ થયો. 1960માં પહેલો કાવ્ય સંગ્રહ આવ્યો, ધ કોલોસસ એન્ડ અધર પોએમ્સ.
એ મોટી સિદ્ધિ હતી. અને એ જ વર્ષે દીકરી ફ્રીડાનો જન્મ. જાણે જીવન બરાબર ગોઠવાઈ રહ્યું હોય એવું લાગે. લખીને,
હા, ત્યાં એ નવલકથા પૂરી કરી. અને આ સમયમાં એમની કવિતા વધુ ઊંડી બની, વધુ અંગત અને ક્યાંક વધુ ભયાવહ પણ. કાચી લાગણીઓ, અંધારી છબીઓ એમાં વધતી ગઈ.
1962માં દીકરા નિકોલસનો જન્મ થયો, એટલે જવાબદારીઓ વધી.
હા, દબાણ પણ વધ્યું. પેલો સંઘર્ષ, પરંપરાગત પત્ની, માતાની ભૂમિકા અને પોતાની કલાત્મક મહત્વાકાંક્ષા વચ્ચેનો એ ચરમસીમાએ પહોંચ્યો. અને પછી એ જ વર્ષના ઉનાળામાં લગ્ન તૂટ્યા.
ટેડ હ્યુજીસનો પેલો સંબંધ બહાર આવ્યો, એશિયા વેવિલ સાથે.
બરાબર. અને એ સિલ્વિયા માટે કારમો આઘાત હતો, વિશ્વાસઘાત. પણ આશ્ચર્યજનક રીતે આ વ્યક્તિગત તબાહી પછી,
હા,
1962ના પાનખરમાં એમનામાં જાણે સર્જનાત્મકતાનો જ્વાળામુખી ફાટ્યો. અલગ થયા પછીના એ મહિનાઓમાં એમણે પોતાની સૌથી શક્તિશાળી કવિતાઓ લખી, જે પાછળથી એરિયલ સંગ્રહમાં આવી.
ડેડી, લેડી લાઝારસ જેવી કવિતાઓ.
હા, એ બધી આજ સમયની. એમણે પોતાની ભયાનક પીડાને જાણે કલામાં ઓગાળી દીધી, અમર બનાવી દીધી.
પછી એમના છેલ્લા મહિનાઓ લંડનમાં. 1962-63નો શિયાળો.
એ ઇતિહાસનો સૌથી ઠંડો શિયાળો હતો. ભયાનક ઠંડી, એકલતા, બીમારી, બે નાના બાળકોની સંભાળ, પૈસાની તંગી, ડિપ્રેશન, આ બધા વચ્ચે પણ
શું
એમની શિસ્ત જુઓ. રોજ સવારે 4 વાગે ઉઠીને લખતા હતા.
અદ્ભુત. પણ
આ સંઘર્ષ લાંબો ન ચાલ્યો.
ના, 11 ફેબ્રુઆરી 1963, ફક્ત 30 વર્ષની ઉંમરે એમણે આત્મહત્યા કરી. બાળકો માટે બધું તૈયાર કરીને, એમને સુરક્ષિત કરીને, ગેસ ઓવનથી.
ખૂબ જ દુઃખદંત.
અને એમના મૃત્યુ પછી જ એમનું મોટાભાગનું શ્રેષ્ઠ કામ બહાર આવ્યું.
હા, અને એમને સાહિત્યક અમરત્વ મળ્યું.
આ આખી જીવનયાત્રા ખરેખર શ્વાસ રોકી દે તેવી છે, આટલી બધી તીવ્રતા. હવે જો આપણે એમના વિચારો, એમના મૂલ્યોની વાત કરીએ, એમનો દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ કેવો હતો?
એમનામાં એક સતત ખેંચતાણ હતી. એક તરફ બધું જ સંપૂર્ણ રીતે કરવાની તીવ્ર ઈચ્છા, મહત્વાકાંક્ષા, અને બીજી તરફ એક ઊંડી નિરાશા, અસ્તિત્વ ટકાવવાની.
જાણે બે અલગ વ્યક્તિત્વ હોય એમ.
હા, બરાબર. એક સિલ્વિયા જે દુનિયા સામે હતી, સફળ, તેજસ્વી, ખુશ, અને ખાનગી સિવી જે અંધકાર, ગુસ્સો, ભયથી ભરેલી હતી. આ ડોપેલગેંગર પ્રતિરૂપનો વિચાર એમના લેખનમાં વારંવાર આવે છે, ખાસ કરીને ધ બેલ જારમાં.
અને પેલો સ્ત્રી તરીકેનો સંઘર્ષ, પરંપરાગત ભૂમિકાઓ અને પોતાની મહત્વાકાંક્ષા વચ્ચેનો,
એ તો એમના જીવન અને લેખનનો કેન્દ્રવર્તિત મુદ્દો હતો. લગ્ન, માતૃત્વ અને પોતાની સ્વતંત્ર કલાત્મક ઓળખ, એની વચ્ચે સતત ઝોલા ખાતા રહ્યા.
પ્રકૃતિ વિશે પણ એમને કંઈક ખાસ લગાવ હતો ને?
હા, પણ એની સુંદરતા કરતાં વધુ એની કાચી હિંસક શક્તિ તરફે વધુ ખેંચાતા. એમનું મનોવિશ્વ જ જાણે આઘાત, ત્યાગ અને ભૂલી જવાની કે ફરી જન્મ લેવાની ઈચ્છાથી ઘડાયેલું હતું.
એમના માટે કલા શું હતી?
કલા એમના માટે ખાલી સૌંદર્ય સર્જન નહોતું, એ એક શું કહેવાય, આત્મશોધનું હિંસક કામ હતું. પોતાના અંદરની અંધાધૂંધી પર કાબૂ મેળવવાનો રસ્તો હતો.
એમને લખવાની પ્રેરણા ક્યાંથી મળતી હતી આટલા સંઘર્ષ વચ્ચે?
મુખ્યત્વે ત્રણ બાબતો કહી શકાય. પહેલી, સાહિત્યમાં અમર થઈ જવાની તીવ્ર ઈચ્છા. આ કોઈ શોખ નહોતો, એક પ્રોફેશનલ ગોલ હતો.
હા.
બીજું, આર્થિક સ્વતંત્રતા. લેખનને વ્યવસાય ગણતા હતા. અને ત્રીજું, જે કદાચ સૌથી અગત્યનું હતું, આઘાતનું નિવારણ. લેખન એમના માટે ટકી રહેવાનું, પીડાને સમજવાનું, એના પર કાબૂ મેળવવાનું એક સાધન હતું.
અને મુશ્કેલીઓ સામે કેવી રીતે લડતા હતા?
એમનામાં પણ વિરોધાભાસ હતો. એક તરફ ખૂબ નાજુક, સંવેદનશીલ, બીજી તરફ આશ્ચર્યજનક રીતે મજબૂત. કોઈ મુશ્કેલી આવે તો એમની પ્રતિક્રિયા હતી, હજી વધુ મહેનત કરવી, વધુ મેળવવું.
અને પીડાને કલામાં બદલી નાખતા?
હા, એ એમની સૌથી મોટી શક્તિ હતી. પણ એ જ પ્રક્રિયા ખૂબ પીડાદાયક અને થકવી નાખનારી હતી, જેણે આખરે એમનો ભોગ લીધો.
જો આપણે એમના જીવનના મુખ્ય વળાંકો જોઈએ તો કઈ ત્રણ ઘટનાઓ સૌથી મહત્વની ગણાય, જેણે બધું બદલી નાખ્યું?
હા, ત્રણ ઘટનાઓ સ્પષ્ટ છે. પહેલી, પિતાનું મૃત્યુ 1940માં, જ્યારે એ ફક્ત 8 વર્ષના હતા. આ એક મૂળભૂત આઘાત હતો, જેણે એમના મનમાં પેલી ત્યાગની, સત્તા સામેના સંઘર્ષની, આદર્શીકરણની ગ્રંથિ સ્થાપી. ડેડી જેવી કવિતાઓનો કાચો માલ અહીંથી જ મળ્યો.
એટલે આણે એમના મનોજગતનો પાયો જ બદલી નાખ્યો. બીજો વળાંક?
બીજો, 1953નો પેલો માનસિક ભંગાણ અને આત્મહત્યાનો પ્રયાસ. આ ઘટના એટલે એમણે બનાવેલા પરફેક્ટ ચહેરાનું તૂટી પડવું. આમાંથી જ ધ બેલ જાર આવી. માનસિક સારવારનો આઘાત, ECTનો ભય, પોતાનું વિભાજિત સ્વ, આ બધી થીમ અહીંથી આવી. એ બચી ગયા એ એમની તાકાત હતી, પણ એક કાયમી ડર રહી ગયો.
અને ત્રીજી ઘટના, જે કદાચ સૌથી નાટકીય હતી?
હા, ત્રીજી અને છેલ્લી, 1962માં ટેડ હ્યુઝથી અલગ થવું, અને એ પછી આવેલો એરિયલ કવિતાઓનો વિસ્ફોટ. આ અંતિમ વિશ્વાસઘાત હતો, પણ આ વ્યક્તિગત તબાહી જ એમને કલાત્મક રીતે મુક્ત કરી ગઈ.
મુક્ત કેવી રીતે?
જાણે હ્યુજીસના પ્રભાવમાંથી બહાર આવીને એમણે પોતાનો અસલી, ધારદાર, શક્તિશાળી અવાજ શોધી કાઢ્યો. પોતાની અંગત પીડાને એમને સ્ત્રીઓના ગુસ્સા, પુનર્જન્મ, બદલાની સાર્વત્રિક વાર્તાઓમાં બદલી નાખી. આ ઘટનાએ એમને એક સારી કવયત્રીમાંથી મહાન બનાવી દીધા.
ખરેખર આ ત્રણેય ઘટનાઓ બહુ મહત્વની હતી. હવે જો આપણે આમાંથી બોધપાઠ લઈએ, આપણા માટે આજના સમયમાં એમના જીવનમાંથી શું શીખવા જેવું છે?
ઘણું બધું. પહેલું તો પેલું પરફેક્શનિઝમ, સંપૂર્ણતાવાદ, એ સિદ્ધિ માટે જરૂરી છે, પણ હદ વટાવે તો વિનાશક બની શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર બધું પરફેક્ટ દેખાડવાની જે હોડ છે, ત્યાં પ્લેથની વાત એક ચેતવણી જેવી છે.
સાચી વાત. બીજું મને લાગે છે કે પ્રામાણિક અભિવ્યક્તિનું મહત્વ. બીજાને ગમે એવું બનવા કરતાં પોતાની સાચી લાગણીઓ, ભલે ને એ અઘરી હોય, એને વ્યક્ત કરવામાં શક્તિ છે. પ્લેથની શ્રેષ્ઠ કવિતાઓ આ જ કરે છે.
બરાબર. ત્રીજું, પીડા અને કલા વચ્ચેનું જે જટિલ સંબંધ છે, આઘાતને કલામાં બદલવાની ક્ષમતા અદ્ભુત છે, પણ એની કિંમત ચૂકવવી પડે છે. એ કલાકારને ખતમ પણ કરી શકે છે.
હા.
અને ચોથું, સપોર્ટ સિસ્ટમ કેટલી જરૂરી છે. પ્લાથ છેલ્લા દિવસોમાં બહુ એકલા હતા, કદાચ કોઈ મજબૂત ટેકો હોત તો કોને ખબર.
અને પેલો વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચેનો સંઘર્ષ, ખાસ કરીને સ્ત્રીઓ માટે.
હા, એ મુદ્દો પણ મહત્વનો છે. અને છેલ્લે માનસિક બીમારી, એના વિશે ખુલીને વાત કરવી, મદદ લેવી કેટલી જરૂરી છે. પ્રતિભાશાળી હોવું એ કોઈ રક્ષણ નથી, આ કલંક દૂર થવો જોઈએ. પ્લાથની કહાણીયા ફરી યાદ દેવડાવે છે.
ખૂબ જ વિચારવા જેવા મુદ્દાઓ છે આ બધા. અંતે જો ત્રણ મુખ્ય તારણ કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હશે?
ભાવનાત્મક રીતે કહું તો પેલું બેલ જારનું રૂપક, કાચની બરણીમાં ગુંગળાઈ જવાની, એકલા પડી જવાની લાગણી. ભલે બહારથી બધું સફળ લાગે, પણ અંદરથી પોતાના જ મનમાં ફસાયેલા હોવાનો ભય, આ પ્લાથના જીવનનો ભાવનાત્મક સાર છે.
અને બૌદ્ધિક રીતે? બૌદ્ધિક રીતે એક એક પ્લાથે ખૂબ જ સભાનપણે, ઇરાદાપૂર્વક પોતાની પીડાને શક્તિશાળી કલામાં રૂપાંતરિત કરી, ખાસ કરીને એરિયલમાં. આ ખાલી લાગણીનો ઉભરો નહોતો, એક કલાત્મક નિયંત્રણ હતું. શબ્દો પર પ્રભુત્વ હતું, પૌરાણિક કથાઓનો ઉપયોગ હતો, એક બૌદ્ધિક કાર્ય હતું એ.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ, જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે પોતાના અસલી સ્વને દબાવીને ફક્ત બહારની દુનિયાની માન્યતા અને સંપૂર્ણતા પાછળ દોડવું કેટલું જોખમી છે, અને આપણા અંદરના અંધકારનો, ડરનો સામનો કરવો કેટલો જરૂરી છે. એને છુપાવવાને બદલે એને સમજવાનો પ્રયાસ કરવો. પ્લાથનું જીવન અને મૃત્યુ બંને આ વાત બહુ તીવ્રતાથી કહે છે.
ખરેખર સિલ્વિયા પ્લાથ એક જટિલ, તેજસ્વી અને દુઃખદ વાર્તા, જે આપણને ઘણું વિચારલા કરી જાય છે. એમની પ્રતિભા, સંઘર્ષ અને વારસો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.